कोई महापुरुष। અજાણી અવસ્થા છે અને વીરો પણ મહારાજને ઓળખી શક્યો નહોતો, વીરો મહારાજને ઓળખી શક્યો નહોતો અને કદાચ એને પણ ખ્યાલ નહીં હોય, એટલે એને ગાતા ગાતા ગઈ નાખ્યું, કોઈ મહાપુરુષ, કોઈ એક મહાપુરુષ વિચરણ કરતા કરતા મસ્ત્રા યોગી મહીસાગરના કિનારે આવીને આસનમાં આસન માંડ્યું છે. એક અને ત્યાં ગાડી ભક્તિભાવથી આ વીરો ત્યાં ગાડી જઈને મહારાજની સેવામાં બેઠો અને એમની પાસેથી ભક્તિના પાઠ મહારાજ. ભક્તિ એટલે સામાન્ય ગામડાનો ખેડૂત આ વીરો ને વાંકાનેર એટલે મહારાજનું નિવાસ સ્થાન 5-7 વર્ષ રહેલા છે મહીસાગરને કિનારે, જ્યાં આપણે દર વર્ષે કારતક સુદ 8મને દિવસે ત્યાં ગાડી આપણે આનંદ કરવા માટે દર્શન કરવા માટે જઈએ કે આપણા ગુરુ મહારાજ, આપણા ઈષ્ટદેવ, આપણા આરાધ્ય અહીંયા બિરાજ્યા હતા અને ત્યાં બિરાજે એવું ભગત મહારાજને મળ્યો અને એમના સાનિધ્યમાં ભક્તિ કરી. એ વીરાએ આપણને ઘણી બધી ભક્તિના પાઠ પદો આપણને આપ્યા છે. એટલે વીરાની સાથેના સત્સંગમાં મહારાજ એ ભાવથી અને એ પ્રસંગને યાદ કરીને ત્યાં આગળ જવાનું હોય કે અહીંયા આગળ વીરાને મહારાજ મળ્યા અને વીરા જેવા એક સામાન્ય ખેડૂત ભગતનો મહારાજ ઉદ્ધાર કર્યો, એને જ્ઞાન આપ્યું અને ભક્તિ આપી. એટલે ફરી જવાનું થાય ને તો કારતક સુદ 8 જઈએ, સ્નાન કરીએ. મહારાજથી પણ એ મહીસાગરની અંદર સ્નાન કરતા રોજ સવારમાં અને ત્યાં બિરાજતા, એટલે આપણા માટે તો મહારાજે સ્નાન કર્યું તો આપણા માટે તો તીર્થ થઈ ગયું. આપણા માટે એ જ હરિદ્વાર અને એ જ ગંગા જ્યાં બિરાજીને મહારાજે સ્નાન કર્યા હોય. આપણા આરાધ્યના કેટલા એવા પ્રસંગો હોય એને યાદ કરે અને એમ કરતા વીરાની વાતને વાગોળીએ અને વાગોળતા એને જે કઈ સત્સંગ મળ્યો એ વીરાએ પોતે આ પદની અંદર લખ્યો છે. અને એને કહ્યું કોઈ ભાવ, એક ભાવે ભગત, કોઈક સાધુ મસ્તરામ અને એક ભાવે ભાવિક ભક્ત. આમ એનું નામ નથી આપ્યું, કઈ મહાપુરુષ, નામ શું છે ખબર નથી. રમતા આવી બેઠા મહીને બસ વિચરણ કરતા કરતા એક પરિવ્રાજક તરીકે આવીને બેસી ગયા. સાધન શું હશે લઈને આવ્યા છે? પગમાં પાવડી, હાથમાં કમંડલ, માથે જટા, શરીર ઉપર ભસ્મ, એક કૌપિન, હે ફક્કડ મસ્ત. એટલે કે આવા કોઈ આવી વિભૂતિ અને માથે જટા વેર વિખેર, એટલે કોઈ મહાપુરુષ જયારે સૌથી પહેલા દર્શન કર્યા વીરાએ, અરે આટલા તેજસ્વી, આવા વિરાટ સ્વરૂપ, આવા ભવ્ય, એટલે એનાથી બીજું કશું ના આ બોલાય ગયું રચનામાં પદની અંદર કોઈ મહાપુરુષ. ક્યારેય દ્રષ્ટિની પડ્યું હોય, ક્યારેય કોઈ આવું વ્યક્તિત્વ જોયું નહીં હોય કે આ તો પરમ વિભૂતિ છે, સ્વયં પરમાત્મા પોતે પધારેલા છે. એટલે બીજું કઈ ન કહેતા કોઈ નામ પણ નહીં, એને નામ અરૂપ આકાર નથી. એને હાર્યું છે સૌ કથીએ કથી, કો સંતે કહાડ્યો સબરમતી, કોઈ મહાપુરુષ. તો એ મહાપુરુષને વીરો કે છે કે હું ક્યાંથી ઓળખી શકું, એમના વ્યક્તિત્વને ક્યાંથી કેવી રીતે હોય, પણ એટલું કહું કોઈ એક મહાપુરુષ રમતા વિચરતા એવા અજાણ્યા હતા ને મહીસાગરને કિનારે આવીને બેઠા અને હું પણ એક ભાવિક ભોળો ભગત એ એમના પ્રતાપથી એમના દર્શનથી વાંકાનેરની અંદર ભક્તિ કરતો થયો. ભક્તિ કરે છે વીરો વાંકાનેર. વાંકાનેર પાછું અહીંયા મોરબી પાસે આવ્યું એ નહીં, મહીસાગરના કિનારે જે સાંકરદા થઈને જવાય અને આગળ સાંકરદા થઈને વડોદરા આગળથી સાંકરદા થઈને જવાય અને ત્યાંથી પેલી આગળનો રસ્તો એટલે વચ્ચે છે ત્યાં આગળ મહારાષ્ટ્ર બિરાજેલા હતા. અને એ વાંકાનેરને એક મહાદેવનું મંદિર પણ પુરાણું આજે છે, પણ જૂનું વાંકાનેર અનેક વાર નદીઓમાં પૂર આવવાથી તણાઈ ગયેલું એટલે અત્યારે નવું વાંકાનેર વસાવેલું. અને જૂના વાંકાનેરનું એ નદી કિનારે મહાદેવજીનું મંદિર અત્યારે છે ઉભું, અને ત્યાં કોતરોમાં નદીના કિનારે મહારાજના પગલાની એક નાની સરખી મઢોલી ડેરી પણ બનાવી પતંગરમાં ખોટો. તો એ ત્યાં આગળ મહારાષ્ટ્ર બેઠ એટલે ખૂબ સરસ આનંદ આપે એવી જગ્યા છે પ્રાકૃતિક. એટલા બધા સરસ મજાના ઊંચા ઊંચા કોતરો, હિમાલયની યાદ આવી જાય. બદ્રી કેદારના રસ્તે ચાલતા હોઈએ ને એટલું સરસ, પણ ચાલતા હોય તો ખબર પડે, બાકી ગાડીઓમાં ગયેલા ખબર ના. અને એ કોતરો એની પર ચઢવાનું, પાછું ત્યાં નીચે નદીમાં ઉતરવાનું, ગંગાજીની અંદર ત્યાં ઉતરતા, અને ઊંચી ઊંચી માટીની ભેખડો ઉપર પક્ષીઓએ દર કરેલા એના માળા હોય માટીની અંદર અધર ઊંચી આમ દિવાલ છે એટલી ઊંચી માટીની ધોઈ, અને પક્ષીઓ નીકળે તે જોવાનું જોવાનો આનંદ આવે. અને ત્યાં ઉમરડાના વૃક્ષો છે એટલે મહારાજ બિરાજેલા ત્યાં તુલસી બારે મહિના થયા કરે. આટલા વર્ષોથી તુલસી આપણે ઘેર ઉગાડ્યો તો ઉગે નહીં, કેટલી મહેનત કરીએ તારે, પણ ત્યાં આગળ કોઈ રોપવાય નથી જતું, ઉગ્યા જ કરે. પેલા એને બી પડે ને ઉગે, બી પડે ને ઉગે, એમ તુલસી ત્યાં મહારાજના સાનિધ્યની નિશાની. ઉમરડા અને તુલસી બાકી એ ચરામાં બીજે ક્યાંય નથી, એ જગ્યામાં તુલસી ને ઉમરડા છે. પણ ચાલતા જઈએ ને અંદર એ 2-3 કિલોમીટર છે રોડ ઉપરથી ઉતરી, એટલી મજા આવે અંદર, એમ લાગે કે હિમાલયની અંદર હિમાલયના પર્વતોમાં ફરતા. મહારાજે એવો સ્વાદ લીધો હશે, એવી મસ્તી લીધી છે ને એમાં કોતરોમાં ફરતા. એટલે વીરાને એમ થયું આવા મોટા મહાપુરુષ આવા એકાંતની અંદર, અને તે વખત તો તે વખતની અત્યાર સુધી 55 સુધી તો આપણે સામે ત્યાં વાઘ હતા કોતરોમાં, ઘણા બધા વાઘ, હવે એ કઈ નથી, પણ તે એટલા બધા વાઘ હતા કે વાત ના પૂછો, એના એના પ્રસંગો ક્યારેક કહીશ. તો એ વાઘનું ત્યાં આગળ આખું વન ચેતના હતી તે વખતે મહારાષ્ટ્રી વિચરણ એમને નિર્ભય થઈ. અરે બેઠા હોય તપસ્યામાં તો વાઘ ત્યાં આવીને બેસી જાય, એમની બાજુમાં આવીને બેસી, ગિરનારની અંદર રહેતા હશે તારે સિંહ સામે આવીને પગે પગે પડીને બેસે, ક્યાં વિભૂતિ જ્યાં તપસ્યા કરતી હોય તેના દર્શન કરવા માટે વનરાજે આવીને બેસી જાય. ચાલો એમની ધૂણીની આગળ આજુબાજુ બેઠા હોય, અને એમ જાણે ત્યારે મહારાજનો પોતાનો પરિવાર ના હોય, એ સિંહ બધા પરિવારની માફક બેઠા હોય, પાછા પાછા એમના બધા છોકરા લઈને આવ્યા હોય કે ચલો બાપને ઘેર જઈએ છે, છોકરા હાથે જઈએ, આખા પરિવાર હાથે, સિંહ હોય સિંહ હોય બધા આજુબાજુ બેઠા હોય, મસ્ત. એમાં મહીસાગરના કોતરોમાં પણ વાઘ વાઘના બચ્ચાને બધા આવી બેસે મારા શિષ્ય પાસે નિરાતે. આવા મસ્તી વાળા એક ભાવ એક કોઈ મહાપુરુષ, અને કોતરોમાં વિચરતા 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 ભીખ ના લાગે, ભયાવહ કોતરો હોય એકલા નીકળવાનું હોય બિહડ લાગે, એકલા તો ભેંકાર લાગે ના જી શકાય. એકવાર અમારે કોયલીમાં સાંજની સાકર વર્ષા હતી, સાંજે સાકર વર્ષા કરી નીકળ્યા પેલા રસ્તે રિફાઇનરીના પાણી પંપના રસ્તે, ભૂલા પડી ગયા અંદર કોતરોમાં, અને એમ થયું કે આટલી આટલા સમયમાં તો આપણે બહાર નીકળી જઈએ રોડ પરથી, રોડ કેમ ના આવ્યો? હા, રસ્તો ખોટો છે, કોતરોમાં આડાવડા બેસી ગયા. ધીરે 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 ગાડી બહાર કાઢલા, પછી લોકો હવે આ રસ્તો આમ થઈ. પાછા જે પેલું મહીસાગર માતાનું મંદિર છે ત્યાં પાછા આવી, પછી રસ્તે થઈને ગનાળા નીચે થઈને રોડે ચડ્યા. પણ બિહડ લાગ્યા, તે રાતના સમયે ગાડી લઈને ગયેલો છતાં બીક લાગી. તો એ કોતરોમાં આ મહાપુરુષ એકલા વિચરતા હોય, એકલા જ રાત રાતવાસ વર્ષો સુધી રહ્યા, બે પાંચ વર્ષ રહ્યા છે, કોઈ બીક નહીં, નિર્ભય થઈને ખરી ઠેકાણે બે નિર્ભયતા કોતરોને. અરે આવી દિવ્ય વિભૂતિ હોય, તપસ્વી હોય, ત્યાગી, એને વળી બીક કોની? એકલતા શાની? પોતાના પોતાની આત્મચેતના સાથે એવા ભાવ. તો એ કોતરો અને જંગલોની અંદર વિચરતા આપણા ઈષ્ટદેવ વાંકાનેરમાં પહોંચ્યા. વાંકાનેરના મહીસાગરના કિનારે જ વિચરે, ત્યાં આ વીરો અચિંતો ભેગો થઈ. વીરો બાપજીની ભિક્ષા લઈ જતો, પછી ચોટલા લાવે, ગાયો જોડે હોય દૂધ આપી દે, મારા ભિક્ષા. આમ ભિક્ષાથી પરિચય થતાં પછી તો જ્ઞાન ગોષ્ઠી થઈ. જ્ઞાન ગોષ્ઠીમાં મહારાજે વીરાને ખૂબ ભિક્ષા આપી સારી એવી જ્ઞાનની. એક ભાવે ભગત ભક્તિની દીક્ષા આપી, ભક્તિ કરે છે, એને લીધે વાંકાનેરની અંદર આ વીરો ભક્તિ કરતો. અને ભક્તિ કરતા એ પોતે જ કે છે, કોઈ રમતા સાધુ આવ્યા, કોઈ મસ્ત રામ. એને સંસ્કૃત ભાષામાં કહીએ કે પરિવ્રાજકાચાર્ય. પરિવ્રાજકતા એટલે ભ્રમણ, ભ્રમણ એટલે કોઈ પરિવ્રાજક આચાર્ય, કોઈ મહાન વિભૂતિ આવ્યા છે, કોઈ રમતા સાધુ. એ શબ્દ સરાવી લાવ્યા, શબ્દને ખૂબ સરસ રીતે એને તારવી. એ શબ્દ એટલે શું હશે? કે ગુરુ મહારાજ શબ્દને સરાવીને લાવ્યા છે, એટલે પોતાની પોતાનું જે સ્વરૂપ છે, ઓમકાર, સોહમ અહમ બ્રહ્માસ્મિ, એ ઓમકારથી પોતાના સ્વરૂપને સરાવી લાવ્યા છે, એટલે પોતાના નિજ સ્વરૂપને એને પોતે સંભાળીને, એને ઓળખીને પોતામાં લઈને આવ્યા, નિજ સ્વરૂપ લઈને આવ્યા છે. માત્ર શરીર નહીં, એમનો લક્ષ્ય બ્રહ્મ છે, આત્મા. બ્રહ્મલીન ક્યારે કહેવાય? કે સાધુનું લક્ષ્ય હોય બ્રહ્મમાં પહોંચવું, એના સાધુના જીવનનું લક્ષ્ય એ પરમ તત્વ સુધી પહોંચી જવું, બ્રહ્મ. અને જ્યારે આપણે કોઈક જગ્યાએ પહોંચવાનું હોય, લક્ષ્ય નક્કી કર્યું કે આપણે ત્યાં પહોંચવું છે, પહોંચી જઈએ કેટલો આનંદ થાય, એમાં દુઃખ થાય ખરું, રડવું આવે ખરું. તો સાધુ પોતાના જીવનનું લક્ષ્ય લઈને નીકળ્યો હોય કે મારે બ્રહ્મમાં ભળવું, અને જ્યારે બ્રહ્મની અંદર પહોંચી જાય અને બ્રહ્મમાં લીન થઈ જાય ને, ત્યારે એના જીવનનો એક ઉત્સવ થઈ જાય. મૃત્યુ નહીં, શોક નહીં, દુઃખ નહીં, વિયોગ નહીં. એ શબ્દ સરાવી લાવ્યા આત્મ બ્રહ્મનો, કે જે એનું પોતાનું લક્ષ્ય છે. સાધુ થઈ નીકળ્યા છે કેમ? બ્રહ્મમાં ભેળા તારે, બ્રહ્મમાં ભેળા પહોંચ્યા તે પાછા નવ. કોણ પાછું આવે? જે નો યુટર્ન, યુટર્ન પ્રોહિબિટેડ, ક્યાં લખ્યું હોય? મશાને લખી દીધું હોય યુટર્ન પ્રોહિબિટેડ, એથી પાછા વળાતું. બ્રહ્મમાં ભેળા ભળ્યા ને પહોંચ્યા તે પાછા નહીં. તો એ બ્રહ્મલક્ષ જે સાધુના જીવનનો આદર્શ, હે મારે પહોંચે ક્યાં? જય. અને ધ્યેય એટલે બ્રહ્મનો ધ્યેય, આત્માનો. અને ત્યાં બ્રહ્મમાં ભેળા થાય એમ કહ્યું. તો અહીંયા તો લખ્યું છે કે શબ્દ સરાવી લાગ્યા,